నిత్యం జయంతి యోగిన కనకమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమోమీ మంగళం కుంకుందారి సుమంగళం నమస్తాయ స్వానుభూత్యాస్తి స్వభావాయ భావాయ సర్వభావా.
సమయసార భగవాన్ కుంకుందాచార్య రచిత్ సమయసార తథా భగవాన్ అమృతచంద్రాచార్య రచిత్ ఆత్మఖ్యాతి એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારની ગાથા 79 અને તે પછીનો કળશ 50 ત્યાં સુધી સ્વાધ્યાય થયો છે. 50મો કળશ ઘણો ભાવવાળી અદભુત છે અને એમાં ગાથા 76, 77, 78, 79માં જે વાત આવી એનો બધો સાર ભરી દીધો છે. એમાં મોક્ષનો માર્ગ દર્શાવી દીધો છે. કળશ 50 ઉપરના પૂજ્ય ગુરુદેવના પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે અને એમાંથી હવે થોડો વધારે ભાગ આપણે કરીશું અને ત્યાર પછીથી સમયસારની ગાથા 80, 81 અને 82 ઉપર આપણે સ્વાધ્યાય કરીશું. કળશ 50 એમાં જે વાત આવી એનું સહેજ પુનરાવર્તન કરીએ અને પછીથી આગળ આપણે એના ઉપર પૂજ્ય ગુરુદેવના જે વિચાર છે એને લઈએ. 50માં કળશની અંદર એમ કહ્યું કે જ્ઞાની પોતાની અને પરની બંનેની પરિણતિને જાણે છે અને પૂતગળ છે એ પોતાને પણ જાણતું નથી અને પરને પણ જાણતું નથી એમ એ પ્રવર્તે છે. એટલે આ રીતે જોવા જઈએ તો એ જ્ઞાની અને પૂતગળ બે વચ્ચે અત્યંત ભેદ છે. જ્ઞાની પોતાના અને પરના પરિણમનને જાણે છે, બંનેનું જ્ઞાન કરે છે, જ્યારે પેલું પૂતગળ તો કોઈનું જ્ઞાન કરતું નથી. અને બંને વચ્ચે વ્યાપક ભાવનો અભાવ છે. પૂતગળ દ્રવ્ય જીવમાં વ્યાપતું નથી, જીવ પૂતગળ દ્રવ્યમાં વ્યાપતો નથી. એટલે જીવ અને પૂતગળને કરતા કર્મપણું છે એવી ભ્રમબુદ્ધિ એ અજ્ઞાનને લીધે છે. ખરેખર જીવને પૂતગળ સાથે કરતા કર્મપણાની કોઈ વાત રહેતી જ નથી, પણ અજ્ઞાનને કારણે જીવ અને પૂતગળને કરતા કર્મપણું છે એવો ભ્રમ રહ્યો છે. અને એવો એ ભ્રમ અજ્ઞાનને લીધે છે એટલે જ્યાં સુધી એ અજ્ઞાન છે ત્યાં સુધી એ રહેશે અને જેવું જ્ઞાન પ્રગટ થશે એટલે કે બંને વચ્ચે ભેદ જ્ઞાન કરીને આ ભગવાન આત્મા, આ જીવ, આ જ્ઞાન કરવાવાળો અને એ સિવાય આ બીજું બધું પર, આ પૂતગળ એનાથી ભિન્ન છે એવું જે ભેદ જ્ઞાન કરનારી વિજ્ઞાન જ્યોતિ, એ વિજ્ઞાન જ્યોતિ પ્રગટ થશે કે તરત જ બંને જુદા પડી જશે. એ બંનેને જીવ અને પૂતગળને એક સાથે રહ્યા હોવાથી ભ્રમ ચાલી રહ્યો છે ને કે એ બંનેમાં એકબીજાના કરતા થવાની વાત છે, એના ભોગતા થવાની વાત છે, એ બધો ભ્રમ છે ને એ ભ્રમ તરત જ ચાલ્યો જશે. જીવ અને પૂતગળનો તત્કાળ ભેદ થઈ જશે. જેવું જ્ઞાન ઉત્પન્ન થશે કે તરત જ એ બે વચ્ચે ભેદ પડી જશે. અને એમ આ શ્લોકમાં 76, 77, 78, 79માં જે વાત કરવામાં આવી એ બધી સમાવી લેવામાં આવી છે. એટલે કે જ્ઞાન જ્યોત ઉત્પન્ન થતાં એનું અજ્ઞાન મિથ્યાત્વ ભ્રમ ચાલ્યા જાય છે અને ભગવાન આત્મા જીવને એ પોતે બધાથી જુદો ભિન્ન અનંત ગુણોનો પિંડ શાશ્વત સુખનો પિંડ એવો એ અનુભવે છે. હવે એમાં પૂજ્ય ગુરુદેવે ટીકા ઉપર વાત સમજાવી અને ભાવાર્થમાં પણ ઘણું સમજાવ્યું છે. તો પ્રવચન રત્નાકર ભાગ ચોથો એમાં પાના નંબર 154 ઉપર ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાંથી આપણે ગુરુદેવે જે સમજાવ્યું છે તે લઈએ. ભેદ જ્ઞાન થયા પછી જીવને અને પૂતગળને કરતા કર્મ ભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી. જેવું ભેદ જ્ઞાન થયું કે પછી એમાં વધારે સમય લાગતા નથી બેની વચ્ચે ભેદ પડવામાં, બેની વચ્ચે જે એકતા ભ્રાંતિને કારણે લાગતી હતી એ ચાલી જવામાં કોઈ વધારે સમય લાગતો નથી. તરત જ ભેદ જ્ઞાન થાય છે. જ્ઞાન એવી વસ્તુ છે કે જ્ઞાન થાય અને અજ્ઞાન જાય, જેમ પ્રકાશ થાય અને અંધકાર જાય, એમાં કોઈ સમયનો ભેદ નથી હોતો. એવી જ રીતે અહીંયા ભેદ જ્ઞાન થાય છે એટલે જીવને પૂતગળ સાથે નો સંબંધ, કરતા કર્મ ભાવનો સંબંધ, એવી જે બુદ્ધિ હતી એ ચાલી જાય છે. શરીર મન વાણી કર્મ ઇત્યાદિ જડની દશા સાથે જીવને અજ્ઞાનપણે પણ કરતા કર્મપણું નથી. અહીંયા જે જ્ઞાનીની વાત લીધી હતી એટલે કે જ્ઞાનીને નથી એમ કહ્યું હતું એટલે કોઈને એમ લાગે કે અજ્ઞાનીને, તો અજ્ઞાનીને તો ભ્રાંતિ રૂપે છે. ખરેખર તો અજ્ઞાની કે જ્ઞાની કોઈ જીવને, કોઈ પણ જીવને એ પૂતગળ સાથે કરતા કર્મનો સંબંધ છે જ નહીં. જીવ ગમે તે અવસ્થામાં હોય, એ જ્ઞાની થયો હોય કે ન થયો હોય, છતાંય જીવને નિશ્ચયથી તો એ પૂતગળ સાથે કરતા કર્મ ભાવ છે જ નહીં. એટલે કે નિશ્ચયથી તો જીવ ક્યારેય આ પૂતગળના કામ કરતો નથી, એનો કરતા થતો નથી, અને પૂતગળની જે પર્યાય થાય છે એ એનું કર્મ નથી, એ એનું કાર્ય નથી. અને તેવી જ રીતે પૂતગળ છે તે એના પરિણામ કરે છે અને એ પરિણામ એ પૂતગળના જ છે. એ પરિણામ દ્વારા પૂતગળ જીવમાં કંઈ ફેરફાર કરતો નથી, જીવના કોઈ કાર્યો કરતો નથી. એટલે કે પૂતગળના પરિણામ એવા રાગ આદિ જીવની અંદર કંઈ કરતા નથી. જીવનો જ્ઞાન સ્વભાવ છે તો જીવ જ્ઞાન કરે છે, એમાં એ પૂતગળના પરિણામો કંઈ કરતા નથી. એટલે એ બધી અવસ્થાને વિશે એમ જ છે. એ જ્ઞાનની અવસ્થામાં અને અજ્ઞાનની અવસ્થામાં નિશ્ચયથી તો એમ જ છે, પણ જ્ઞાનીની અને અજ્ઞાનીની જે માન્યતા છે એમાં ફેર છે. જ્ઞાનીને આ નિશ્ચયથી જે વાત છે તે સમજાય છે, એ અનુભવ સહિત સમજાય છે, એટલે એની માન્યતા જેમ છે તેમ સમ્યક છે, એની માન્યતા સાચી છે. જ્યારે અજ્ઞાનીને ભ્રાંતિ છે, અજ્ઞાનીને એવી ભ્રાંતિ છે કે આ જીવ અને એની સાથે રહેલું આ શરીર એ બંને એકબીજાના કામ કરે છે, બંનેના પરિણામો એકબીજાના કાર્ય કરે છે, બંનેને એકબીજા સાથે કરતા કર્મ ભાવ છે. આવું અજ્ઞાનીને ભ્રાંતિને કારણે, અજ્ઞાનને કારણે, મોહને કારણે, મિથ્યાત્વને કારણે એ લાગતું હતું, પણ હતું તો નહીં જ, નિશ્ચયથી તો એવું હતું જ નહીં, પણ અજ્ઞાનીને ભાન નથી એટલે એ વિચારો એમ માને કે શરીરના કામ હું કરું, આ મન વાણી કાયા એ બધાને હું મારી રીતે જેમ ઈચ્છું એમ ચલાવું. એવી માન્યતા અજ્ઞાનીની છે, પણ ખરેખર નિશ્ચયથી એમ થતું નથી. એ માને, અજ્ઞાની એવું માને એટલે કંઈ એમ થાય થોડું? કોઈ ગમે તે માને એથી કંઈ સત્ય થોડું ફરી જાય, સિદ્ધાંત થોડા ફરી જાય છે? જે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનના જ્ઞાનમાં આવ્યું એ વાત થોડી ફરી જવાની છે. અજ્ઞાની તો ગમે તે માને એથી શું થઈ ગયું? મિથ્યા દ્રષ્ટિ ગમે તે માને, અન્ય મતી હોય તે ગમે તે માને, એથી શું થયું? એટલે અહીંયા જે વાત કહેવામાં આવી ત્યારે એમ કહ્યું કે જ્ઞાની આ પ્રમાણે માને છે અને એ વાતનો પછી વિસ્તાર કરીને એમ કહ્યું કે જેવું જ્ઞાન પ્રગટ થાય છે, ભેદ જ્ઞાન જેને થાય છે, એની પછી માન્યતા બદલાઈ જાય છે. એટલે જ્યાં સુધી એ અજ્ઞાન અવસ્થામાં હતો ત્યાં સુધી એને ભ્રાંતિ હતી, ત્યાં સુધી એને ભ્રાંતિ હતી. પણ એ અજ્ઞાન અવસ્થામાં હતો ત્યારે પણ વસ્તુનું સ્વરૂપ તો એવું જ હતું કે જીવ દ્રવ્ય અને પૂતગળ દ્રવ્ય બંને જુદા, અને બંને એકબીજાના કાર્યો કરે નહીં, એકબીજાની અંદર એમને કરતા કર્મભાવ હોય નહીં. આ વાત તો ત્યારે પણ હતી જ. હવે અહીંયા જ્યારે એને ભેદ જ્ઞાન થયું, એટલે ભેદ જ્ઞાન થયા પછીથી એ જીવને અને પૂતગળને કરતા કર્મભાવ છે એવી બુદ્ધિ જે પેલા અજ્ઞાનીને હતી એ હવે રહેતી નથી. એટલે જ્ઞાની થયો એટલે એને આવી બુદ્ધિ હોય નહીં. શરીર મન વાણી કર્મ ઇત્યાદિ જળની દશા, એ દશાની સાથે જીવને અજ્ઞાનપણે પણ કરતા કર્મ પણ નથી, એ તો છે જ નહીં, એ તો એની ભ્રાંતિ હતી. અહીં પૂતગળ એટલે રાગ સમજવું, ગુરુદેવે બહુ સરસ સ્પષ્ટતા કરી છે. પૂતગળ એટલે રાગ સમજવું, કેમ કે પૂતગળ પરિણામને આપણે રાગ તરીકે, શુભાશુભ ભાવ તરીકે જાણીએ છીએ, એ વાત અગાઉ સિદ્ધ થઈ ચૂકી છે. વ્યવહારનો જે રાગ છે એનાથી જ્ઞાન સ્વભાવી આત્મા ભિન્ન છે એવું જ્યાં ભેદ જ્ઞાન થયું, ત્યાં જીવ પૂતગળને કરતા કર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી. જેવું ભેદ જ્ઞાન થયું છે કે તરત જ એ કરતા કર્મભાવ ચાલ્યો જાય છે, એટલે કે જીવને હવે સહજપણે એમ જ લાગે છે કે એ પોતે આ બધાથી ભિન્ન છે અને એ પરમા ક્યાંય કંઈ કરતો નથી, પરમનું કર્તૃત્વ એનું ચાલ્યું જાય છે. અને એ જ રીતે પર કંઈ પોતાનામાં જીવમાં કંઈ પણ કરતું નથી એ વાતની ખૂબ દ્રઢતા થઈ જાય છે, એ સહજ થઈ જાય છે. જીવ પોતે પોતાને ભગવાન આત્મા માને છે અને ભગવાન આત્માને બીજા સાથે કંઈ કરવા પણ છે નહીં, કંઈ ભોગવવા પણ છે નહીં, બીજું એનામાં કંઈ ફેરફાર કરતું નથી, એ એટલું બધું સહજ થઈ જાય છે કે દરેક સમયે સમયે એને એમ જ લાગે છે કે પોતે ભગવાન આત્મા જાણે જગત ઉપર જુદો તરતો ન હોય. એટલે એની પરિણતિ એ રીતે શુદ્ધ નિર્મળ પરિણતિ છે. ઉપયોગ ભલે ગમે ત્યાં રહ્યો હોય, સમ્યક દ્રષ્ટિ છે, એની સચ્ચા સાચી શ્રદ્ધા થઈ છે, એટલે પછી ઉપયોગ એનો બહારમાં કદાચ હોય, શુભ ભાવમાં ઉપયોગ હોય, કે કોઈક વખત વેપાર ધંધામાં એટલે કે અશુભ ભાવમાં પણ ઉપયોગ હોય, પણ તે છતાંય પરિણતિ શુદ્ધ છે. પોતે પોતાને ભગવાન આત્મા માનવા માટે કંઈ યાદ કરવું પડે એમ થતું નથી, એ એમ જ રહ્યો છે. એનું પરિણામ જ એમ થાય છે કે પોતે શુદ્ધ ભગવાન આત્મા છે, પોતે ત્રિકાળ નાયક છે, અને પોતાનું કરવા પણ કે ભોગવવા પણ પરમા છે જ નહીં, અને એ જ રીતે પર જીવની અંદર કંઈ કરતું જ નથી. આ માન્યતાને એને યાદ કર્યા વગર સહજ રીતે એ ચોવીસે કલાક એને રહે છે, એટલે એ પરિણતિ એ શુદ્ધ પરિણતિ છે. એટલે એક વખત આવું ભેદ જ્ઞાન થાય પછીથી વસ્તુ બદલાઈ જાય છે. આખું પરિણમન જે છે, શુદ્ધ નિર્મળ જે છે, એનો અનુભવ એક વખત થયો પછી એમાં કંઈ ભૂલ થતી નથી, કે પછી વારે વારે એને યાદ કરવાની જરૂર પડતી નથી, કંઈ થતું નથી. પછી એ સહજ થઈ જાય છે કે પોતે બધાથી જુદો છે, ભિન્ન છે, એ સહજ થઈ જાય છે. પણ આવો અનુભવ જેને થાય એની આ વાત લીધી છે. નથી થતો ત્યાં સુધી તો એ ભ્રાંતિમાં રહ્યો છે. અહીંયા ગુરુદેવ કહે છે કે ભેદ જ્ઞાન થયું ત્યાં જીવ પૂતગળને કરતા કર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી. સચ્ચિદાનંદ પ્રભુ નિશ્ચયનો આશ્રય લઈને રાગને જ્યાં જુદો પાડ્યો ત્યાં શરીર મન વાણી ઇત્યાદિનું કરતાપણું તો ક્યાંય રહ્યું. પણ આગળ વધીને જોઈએ તો અંદર જે દયા દાન વ્રત ભક્તિ આદિના જે શુભભાવ છે તેની સાથે જીવને કરતા કર્મપણાની બુદ્ધિ ખલાસ થઈ જાય છે. જેવું ભેદ જ્ઞાન થયું છે કે તરત જ એને આ શરીર સાથેનું કરતાપણું તો નીકળી જાય છે, એ તો ક્યાંય જુદું રહી ગયું કે શરીરના કાર્યો પોતે કરે, વાણી કરે, મનના કાર્યો એનાથી થાય, એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ. પણ પૂતગળના પરિણામ જે શુભભાવ, આ વ્રત દયા દાન તપ ભક્તિના જે શુભભાવ જે પૂતગળ પરિણામ છે એનો પણ જીવ કરતા થતો નથી, એની સાથે પણ એને કરતા કર્મપણાની બુદ્ધિ ખલાસ થઈ જાય છે. બહુ સરસ વાત મૂકી છે પ્રભુ. વિવિધ જ્ઞાન થતા જીવ પોતે પોતાને અનુભવે છે, તો અનુભવના કાળે એને આનંદનો અનુભવ થાય છે, અને જ્યારે એ એવા પ્રત્યક્ષ અનુભવમાં નથી ત્યારે પણ એને પોતાનું સ્વરૂપ તો જેમ છે તેમ જ સતત અનુભવાય છે, ભાષા કરે છે કે હું તો ભગવાન આત્મા બધાથી જુદો છું. ભલે એનો ઉપયોગ બહારમાં હોય ત્યારે પણ એની પરિણતિ તો એમ જ છે. એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં જે આનંદનો અનુભવ છે એ ભલે ન હોય તો પણ હું કોણ છું એ વાતની કોઈ ભ્રાંતિ રહેતી નથી. હું તો શુદ્ધ ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક જ્ઞાયક છું, એ વાત જ સહજ રૂપે એને રહે છે. અને એનું કારણ એ છે કે એ જ્ઞાન અવસ્થા થઈ માટે એમ થયું છે એમ નથી, નિશ્ચયથી એમ જ હતું. નિશ્ચયથી કે ત્રણે કાળે પોતે ભગવાન આત્મા જ્ઞાયક જ હતો, પહેલા પણ હતો, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આ વાત હતી, માત્ર ફેર એટલો જ પડ્યો કે એની ભ્રાંતિ ચાલી ગઈ. બાકી કંઈ પરિણામની રીતે કંઈ ફેર પડ્યો છે એમ નથી કે પહેલા એ વિભાવ ભાવનો કરતા થતો હતો અને હવે નથી થતો, અથવા તો પહેલા એ પૂતગળના કાર્યોનો કરતા થતો હતો અને હવે નથી થતો, એમ નથી. એ તો નિશ્ચયથી તો એમ જ હતું. જ્ઞાન અવસ્થામાં અને અજ્ઞાન અવસ્થામાં જીવને અને પૂતગળને તો ભિન્નપણું હતું જ, પણ હવે એની એ ભ્રાંતિ ચાલી ગઈ એટલે એને હવે એ સ્પષ્ટ થયું છે. બાકી તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં તો એ વાત અનાદિની આવેલી જ છે કે કોઈ પણ જીવને એ જેની સાથે રહ્યો છે એ બધા પૂતગળ એની આસપાસમાં રહેલા અને જે એક જ ક્ષેત્રમાં રહ્યા છે એના ક્ષેત્રમાં રહ્યા છે એ બધા પૂતગળ સાથે કંઈ કરતા પણ નથી, કંઈ ભોગતા પણ નથી. એ વાત તો તીર્થંકર ભગવાન કેવળી ભગવાન તો જાણે જ છે. આ જીવને આ શરીર સાથે, જે શરીરનું નામ રમેશ છે, એ શરીર સાથે એક ક્ષેત્રમાં રહેવાપણું છે, છતાં આ આત્માને અને આ શરીરને કોઈ કરતા કર્મ સંબંધ નથી. અને એ જ્ઞાન થતા જણાયું છે એ તો એક વાત છે, પણ એ જ્ઞાન નહોતું થયું ત્યારે પણ એ એમ જ હતું, ત્યારે પણ એ એમ જ હતું કે આ શરીર જેને આપણે રમેશ નામથી ઓળખીએ છીએ એને અને એની સાથે રહેલા એ જ ક્ષેત્રમાં રહેલા આત્માને એ શરીર સાથે કરતા કર્મભાવ હતો જ નહીં, એમ જ હતું. માત્ર એની ભ્રાંતિ દૂર થઈ એટલે એને જણાયું. બાકી તીર્થંકર ભગવાન કેવળી ભગવાન મહાપુરુષો બધા તો જાણતા જ હતા, એમને તો કોઈ એમાં નવાઈ જેવું છે જ નહીં. નવીન વાત તો પ્રભુ તારે માટે છે કે તને જ્ઞાન થયું, તારી ભ્રાંતિ ગઈ, તને ભેદ જ્ઞાન થયું, એટલે તારે માટે એ નવું છે. પણ એ તો નિશ્ચયથી એમ જ છે, ત્રણેય કાળ એમ જ છે. કોઈ પણ જીવને એ જ્યાં રહ્યો છે ત્યાં એની આસપાસમાં અને એ જ્યાં રહ્યો છે એ ક્ષેત્રમાં કોઈ પણ બીજું દ્રવ્ય છે તો એની સાથે એને કોઈ કરતા કર્મભાવ છે જ નહીં. આ મહત્વની ને અદભુત વાત છે. અહીંયા આગળ વાત કરી છે ગુરુદેવ, જે વારંવાર વાત કરે છે એના ઉપર વાત ગુરુદેવે કરી છે કે ત્યારે કોઈ વળી એમ કહે છે કે વ્યવહારને આપ સર્વથા હે કહો છો એ એકાંત છે, મિથ્યાત્વ છે, એવું આપ કહો છો ને એમ કે, તો એના ઉપર ગુરુદેવ પોતે જ સ્પષ્ટ આપે છે કે તેને કહીએ છીએ કે વ્યવહારના દયાદાન આદિ પુણ્યના પરિણામનો હું કરતા અને તે મારું કર્મ એવી જે બુદ્ધિ છે એ મિથ્યાત્વ અને અજ્ઞાન છે. કેમ એ મિથ્યાત્વ અને અજ્ઞાન છે? કેમ કે નિશ્ચયથી એમ છે જ નહીં, પરદ્રવ્યનો કરતા હું ક્યારેય છું જ નહીં, હતો નહીં, હોઈશ નહીં. પરદ્રવ્યનો કરતા હું થઈ શકું જ નહીં, બીજા દ્રવ્યના કાર્યો હું કરું જ નહીં, બીજા દ્રવ્યમાં કામ કરું ને એનો હું કરતા થવું એ શક્ય નથી. બે દ્રવ્ય વચ્ચે એવો કોઈ સંબંધ થઈ શકતો જ નથી. આ જીવદ્રવ્ય પૂતગળ દ્રવ્યમાં વ્યાપતું જ નથી એટલે એના કાર્યો કેવી રીતે કરે, અને એ જ પ્રમાણે પૂતગળ દ્રવ્ય મારામાં વ્યાપતું નથી તો એ મારા કાર્યો કેવી રીતે કરે, એને મારું કરતા પણ ક્યાંથી હોય. અને નથી છતાં પણ જો હું એવી માન્યતા કરું કે આ બધા દયાદાન ભક્તિના ભાવ પુણ્યના પરિણામ જે થાય છે એવા શુભ ભાવ એ બધાનો હું કરતા છું એવો મારો અભિપ્રાય હોય તો એ મિથ્યા અભિપ્રાય છે, એ મિથ્યાત્વ છે. બહુ સરળ રીતે સહેલાઈથી ગુરુદેવે સમજાવ્યું છે કે ભાઈ આ વ્યવહારના દયાદાન આદિ પુણ્યના પરિણામ એ પરિણામનો હું કરતા જો એવી મારી માન્યતા હોય એ બધા કરવાવાળો હું એ બધું કાર્ય જે થાય છે એ મારું કામ છે તો પછી મને મિથ્યાત્વ છે અજ્ઞાન છે. વ્યવહારના રાગથી ભેદ કરી તેને હે ગણીને એક નિજ જ્ઞાયક સ્વરૂપ ભગવાનને ઉપાદેય કરી તેનો આશ્રય કરે ત્યારે ભેદ જ્ઞાન છે. નિજ સ્વરૂપ એનો અભ્યાસ કરીને એને ધારણા જ્ઞાન સુધી લઈ જઈને દ્રઢતા કરીને પછી એનું લક્ષ્ય કરતા જે અનુભવ થાય છે એનો આશ્રય કરતા જે અનુભવ થાય છે એ જ્ઞાનની પર્યાય જાણે છે કે પોતે ભગવાન આત્મા બધાથી જુદો નિરાળો છે, એ સ્વને આધીન છે, એને કોઈ પરાધીનતા નથી, એ સ્વતંત્રપણે પોતે પોતાના ભાવનો કરતા છે, અન્ય ભાવનો એ કરતા નથી, વિકારી ભાવનો, વિભાવ ભાવનો, શુભ કે અશુભ ભાવનો એ કરતા થતો નથી, એ પૂતગળના કાર્યોનો કરતા થતો નથી. હવે અહીંયા પાના નંબર 155 ઉપર નીચે ચોથા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા પૂર્ણાનંદનો નાથ, પૂર્ણ આનંદનો નાથ, આત્મા પૂર્ણ આનંદનો નાથ, ચૈતન્ય સંપદાથી પૂર્ણ ભરેલો, અંદર ત્રિકાળ પડ્યો છે. ત્રણેય કાળે ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ રહ્યો છે અને રાગ તો ક્ષણિક માત્ર એક સમયની દશા છે. રાગ છે એ ત્રિકાળ વસ્તુ નથી, એ ત્રણેય કાળ રહેવાવાળી વસ્તુ હોત તો સિદ્ધને પણ રાગ હોત, એટલે એ તો ક્ષણિક વસ્તુ છે, એ પર્યાયમાં છે અને એ એક સરખી રહેતી પણ નથી, એ બદલાતી વસ્તુ છે. એટલે એવા રાગથી તારી ચીજ અંદર ભિન્ન છે. ભગવાન તું પૂર્ણ આનંદ સ્વરૂપ છો, તું પૂર્ણ છો, કોઈ વાતે અધૂરો નથી, અને ચૈતન્ય સંપદાથી પૂર્ણ ભરેલો એટલે જ્ઞાન તો તારું પોતાનું પૂર્ણ છે જ. ચૈતન્ય સંપદા એટલે તું પૂર્ણ જ્ઞાન સ્વભાવી છો, સર્વજ્ઞ સ્વભાવી છો જ, એવી તારી ચીજ એનાથી આ રાગ જુદો છે, ભિન્ન છે. રાગ આશ્રવ અને બંધ તત્વ છે, જ્યારે તું તો નિરાળો જ્ઞાયક અબંધ તત્વ છે. રાગ અચેતન છે, જ્યારે તું ચૈતન્યમય ભગવાન સ્વરૂપ છો. આવું રાગથી ભિન્ન આત્માનું જ્ઞાન તે ભેદ જ્ઞાન છે. પ્રભુ તું જ્યાં છો ત્યાં જા, ત્યાં નજર કર. આ દેહ તો એની સ્થિતિ પૂરી થતા છૂટી જશે, દેહ તારી ચીજ નથી અને એ તારી ચીજ નથી માટે એ કંઈ કાયમ તારી સાથે રહેવાની પણ નથી, અને રાગ પણ ક્યાં તારો છે એટલે રાગ પણ એ કાયમ રહેવાવાળો નથી. તારી ચીજ છે ત્યાં તું જા, એની તરફ દ્રષ્ટિ કર, એનો આશ્રય કર, એનું લક્ષ્ય કર અને એને તું પર્યાયમાં અનુભવ. આ મારગડા જુદા છે પ્રભુ, દુનિયા સાથે મેળ કરવા જઈશ તો મેળ નહીં ખાય, અહીં પોતામાં મેળ ખાય એમ છે. દુનિયા સાથે મેળ નહીં ખાય કેમ કે દુનિયામાં ભ્રાંતિ ચાલી રહી છે. જગતનું સ્વરૂપ તો રાગ દ્વેષનું સ્વરૂપ છે, જગતના રાગ દ્વેષના સ્વરૂપ સાથે તું શુદ્ધ સ્વરૂપનો મેળ પાડવા બેસીશ તો મેળ નહીં ખાય, તારી પોતાની સાથે તને મેળ ખાય એમ છે. કેમ કે તું ભગવાન આત્મા ચિદાનંદ માત્ર જ્ઞાયક 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 છો અને એવો અનુભવ કરતા તને એમાં એક રૂપપણે ભગવાન આત્મા અનુભવમાં આવશે, કે તારી જ્ઞાનની પર્યાય કે ધ્રુવને અભેદપણે અનુભવશે, ભેદ વિના અનુભવશે. પર્યાય અને ધ્રુવ એ બંને એક રૂપ થઈ જશે, અદ્વૈત એવો અનુભવ થશે, એટલે એમાં તારો મેળ ખાય, એમાં તારો મેળ ખાશે. પણ તું જગતની સાથે મેળ કરવા જઈશ તો મેળ નહીં ખાય. જગતનું સ્વરૂપ તો રાગ દ્વેષનું સ્વરૂપ છે અને એ તો બધું ક્ષણિક છે, બધું પર્યાયમાં છે. જેને તું ઇન્દ્રિયો દ્વારા જાણે છે એની સાથે, એ પર્યાયો સાથે, એ ક્ષણિક વસ્તુઓ સાથે તું મેળ કરવા જઈશ તો મેળ નહીં ખાય. રાગથી ભિન્ન પડીને આત્માનો અનુભવ થાય ત્યારે જે રાગ છે તેને જાણે તેને વ્યવહાર કહેવાય છે. રાગથી ભેદ પડ્યા વિના જે રાગમાં રહે છે એ તો વ્યવહાર વિમૂઢ છે. અને સમયસાર ગાથા 413માં તેને માટે ત્રણ શબ્દો કયા છે, અનાદિરૂઢ, વ્યવહાર મૂંઢ, નિશ્ચયમાં અનારૂઢ. અને એવા અનારૂઢ, અનાદિરૂઢ, વ્યવહાર મૂંઢ, સમયસાર એવા ભગવાન આત્માને અનુભવતા નથી. કુમકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય ભગવંતોએ અપાર કરુણા કરી છે, તેમને કરુણાનો વિકલ્પ ઉઠ્યો એટલે શુભ ભાવ આવ્યો અને કોઈ દંડ પડે આ શાસ્ત્રો લખાઈ ગયા છે. ભવ્ય જીવોના મહાભાગ્ય કે આવી ચીજ ભરતક્ષેત્રમાં રહી ગઈ. હવે અહીંયા એક પ્રશ્ન કર્યો છે, ગુરુદેવની સમક્ષ પ્રશ્ન મૂક્યો છે કે આપ વ્યવહાર બધો કરો છો અને વળી વ્યવહારને હેય પણ કહો છો, એ કેવી રીતે છે? સોનગઢમાં ગુરુદેવ આ પ્રવચન આપતા હતા એટલે આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરાવતા હતા, તો એક રીતે જોવા જઈએ તો એ દ્રવ્યશ્રુતનો અભ્યાસ પ્રવચન દ્વારા થવો એ પણ વ્યવહાર છે. એટલે કોઈક જગ્યાએ કોઈક બીજા ગામની અંદર કોઈક ભાઈ સોનગઢ આવવા માટે નીકળ્યા તો એમણે એમના કોઈક સંબંધી સાથે વાત કરી કે ભાઈ અમે ત્યાં જઈએ છીએ, તો કે તમારા ગુરુ તો એમ કહે છે ને કે વ્યવહારથી કંઈ થતું નથી, તો પછી તમારે ત્યાં અભ્યાસ કરવા જવાની જરૂર શા માટે પડે છે? એમ પણ એ વ્યવહાર જ કહેવાય ને, ત્યાં તો ગુરુદેવના તમારા પ્રવચનોથી કંઈ થતું નથી એમ તમારા ગુરુદેવ કહે જ છે, જ્ઞાન એનાથી થતું નથી, તમે કેમ ત્યાં જાઓ છો? અને એ ભાઈએ જે જવાબ આપ્યો એ બહુ સરસ જવાબ હતો. એમણે એમ કહ્યું કે એવા ભાવની દ્રઢતા કરવા માટે જઈએ છીએ, એવા ભાવની દ્રઢતા કરવા માટે જઈએ છીએ. અહીંયા ગુરુદેવે જે વાત કરી છે એને પણ આપણે સમજીએ. ગુરુદેવને શું કહ્યું કોઈએ કે આપ બધો વ્યવહાર કરો છો, આપ પણ ભક્તિમાં બપોરે બેસો છો, સવારે પૂજામાં પણ આપ હો છો, અને છતાં પણ આપ વ્યવહારને એ કહો છો, તો આ બધું કેવી રીતે છે? એનો ઉત્તર આપે છે કે અરે ભગવાન, વ્યવહાર કોણ કરે, તથાપિ વ્યવહાર આવે તો ખરો ને. વ્યવહાર કોણ કરે, વ્યવહાર કરવાનો તો એમાં કોઈ ભાવ છે જ નહીં. એ તો વ્યવહાર તો એવો આવે છે, શુભભાવ તો આવે છે, શુભભાવ આવે છે એટલે જે સાધક દશામાં છે એને શુભભાવ આવે છે, જ્ઞાનીને પણ શુભભાવ આવે છે, તો આવે છે. ભગવાનના પૂજા ભક્તિ કરવા, શાસ્ત્ર સ્વાધ્યાય કરવું ઇત્યાદિ યથાસંભવ હોય તો ખરા, પણ એ બધું હે બુદ્ધિએ હોય છે એમ વાત છે. જો એને કેટલું કહ્યું છે, રાગ સાથે એકતા બુદ્ધિ રહે ત્યાં સુધી રાગનો હું કરતા અને રાગ મારું કર્તવ્ય એવી મિથ્યા માન્યતા હોય છે, પરંતુ રાગથી ભિન્ન પડીને જ્યાં શુદ્ધ આત્માનો ભગવાન નાયકને જાણ્યો, એનો અનુભવ કર્યો, ત્યાં ભેદજ્ઞાનના કાળમાં જીવ અને પૂતગળ એટલે રાગ સાથે એને કરતા કર્મપણાની બુદ્ધિ રહેતી નથી. આ વાત આવીને એટલે પછી આ વ્યવહાર કરવાની વાત ક્યાં રહી, કોણ વ્યવહાર કરે, એની સાથેની એકતા બુદ્ધિ અમારી તો ચાલી ગઈ છે એમ કહેવું છે ગુરુદેવનું. એ તો એવો શુભભાવ આવે છે એટલે એવો વ્યવહાર હોય છે, પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય આ બધું હોય છે, યથા સંભવ હોય તો હોય, પણ એને એ અટકવાના સ્થાન જાણીને એને છોડીને પોતાના સ્વરૂપમાં જાય છે એટલે એમ એ હેય છે, છોડવા લાયક છે. રાગ ધર્મીને હોય ખરો, એટલે ગુરુદેવ પોતાની જ વાત કરે છે કે એવો રાગ આવે, શુભભાવ આવે, પણ રાગનો પ્રેમ કે આદર એને હોતા નથી. માટે એ ભાઈ વ્યવહારથી લાભ થશે, ધર્મ થશે, એનાથી મુક્તિ મળશે એવી જો તારી માન્યતા હોય તો તું પણ એને છોડી દે. નાની પુરુષને શુભભાવ આવે એટલે એ શુભભાવ જોઈ અને ઊંધા અર્થ નહીં કરવા, શુભભાવ તો આવવાનો જ છે, શુભભાવ આવે 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 ને આવે જ. જે મિથ્યાદ્રષ્ટિ છે, જે આ માર્ગમાં આવ્યો જ નથી, એનો જે વિચાર કરતો જ નથી, એને તો ક્યાં શુભભાવ પણ આવે છે, એને તો અશુભભાવ જ હોય છે. સહેજ વિચાર કરે છે એને શુભ ભાવ આવે છે, પણ એ તો અતિ 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 સામાન્ય સ્થૂળ શુભ ભાવ છે. અને ઉત્કૃષ્ટ શુભ ભાવ તો જ્ઞાની સમ્યક દ્રષ્ટિને જ હોય છે. એટલે શુભ ભાવ તો હોય હોય ને હોય જ, જ્યાં સુધી પૂર્ણ દશા પ્રગટ નથી કરતો ત્યાં સુધી શુભ ભાવ એને આવે છે તો આવે છે. સાધકને એવા શુભ ભાવ હોય છે, છઠ્ઠા ગુણસ્થાને શુભ ભાવ હોય છે, સાતમા ગુણસ્થાનથી ઉપર શુભ ભાવ નથી હોતો. એટલે એવો શુભ ભાવ આવે છે. અને સાચો શુભ ભાવ તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને હોય છે, મિથ્યા દ્રષ્ટિના શુભ ભાવ તો શુભ ભાવ પણ નથી. એટલે તું એમ નહીં સમજ કે જ્ઞાનીનો આ વ્યવહાર છે એને આ શુભ ભાવ છે, પૂજા ભક્તિ છે એટલે એ ધર્મ છે એમ નહીં માની લે. જ્ઞાનીને તો અંદરમાં એનાથી જુદાપણું, ભિન્નતા, ભેદ પડેલો જ છે. એને તો ભેદ જ્ઞાન વર્તે જ છે કે આ શુભ ભાવ છે તે મારણા સ્થાન છે, અટકવાના સ્થાન છે, એમ એને તો દ્રષ્ટિમાં પડ્યું જ છે, એમની માન્યતામાં પણ એમ છે. એટલે એમને તો ત્યાં અટકવાનું થશે જ નહીં, અને એમની એ માન્યતામાં એમ છે એટલે એને એ છોડી અને શુદ્ધ ભાવમાં ચાલ્યા જાય છે. એમના અભિપ્રાયમાં એમ છે કે આ અટકવાના સ્થાન છે એટલે એને છોડીને એ પોતે શુદ્ધ ભાવમાં જાય છે. એટલે પછી ઉપદેશમાં પણ એમ કહે છે કે ભાઈ આ બધા શુભ ભાવ છે એ છોડવા લાયક છે, એમ ઉપદેશમાં વાત આવે. એટલે ગુરુદેવ પણ ઉપદેશમાં એમ કહેતા કે આ શુભ ભાવ છોડી અને શુદ્ધ ભાવમાં જવું જોઈએ. અને સાથે ને સાથે એમને જે શુભ ભાવ આવતો હતો તો એમનો શુભ ભાવ બહારમાં પણ આપણને દેખાતો હતો, પૂજા ભક્તિ વગેરેમાં દેખાતો હતો. એટલે એમાં કોઈ વિરોધાભાસ નથી કે આપ વ્યવહાર બધો કરો છો અને વળી વ્યવહારને હેય પણ કહો છો, એમાં કોઈ એવું કંઈ જુદાપણું કે કોઈ વિરોધાભાસ કે કંઈ એમ નથી. એ તો એવો શુભ ભાવ આવે છે, અને સાથે ને સાથે ગુરુદેવની દ્રષ્ટિ આત્મા તરફ રહેતી હતી, પોતે શુભ ભાવ છોડી અને શુદ્ધમાં જતા હતા. એટલે પોતાનો એ અનુભવ આપણને પણ એમણે જણાવ્યો કે શુભ ભાવ અટકવાનું સ્થાન છે, એને છોડીને અમે શુદ્ધ ભાવમાં જઈએ છીએ, એમ તમે પણ શુદ્ધ ભાવમાં જાઓ. હવે છેલ્લી વાત લઈ અને આપણે આ ગાથા અને આ કલશનું સમાપન કરીએ. અહીંયા પારા નંબર 158 ઉપર છેલ્લી વાત જે આપી છે એ લઈએ આપણે, કે જુઓ રાગના વિકલ્પથી ભિન્ન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે. સત ચિદ આનંદ સ્વરૂપ ભગવાન છે, એનો અનુભવ થતા વેદ જ્ઞાન પ્રગટ થવાથી જ્ઞાનીને પૂદગળ એટલે રાગ એની સાથે કર્તા કર્મપણાની બુદ્ધિ રહેતી નથી. તથાપિ જ્યાં સુધી ભેદ જ્ઞાન થતું નથી ત્યાં સુધી જીવને અજ્ઞાનથી કર્તા કર્મભાવની બુદ્ધિ થાય છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અને રાગભાવ એ બેની જ્યાં સુધી જીવને એકત્વ બુદ્ધિ છે ત્યાં સુધી રાગ મારું કર્તવ્ય છે, મારું કાર્ય છે અને હું તેનો કરતા છું એવું એ અજ્ઞાનપૂર્વક જીવ માને છે, પણ ખરેખર નિશ્ચયથી એમ નથી, એ એની ભ્રાંતિ છે. જ્યાં સુધી એને ભેદ જ્ઞાન નથી થતું ત્યાં સુધી એ જીવ એમ માને છે, માને તો ભલે માને, કોઈ મિથ્યા માન્યતા લઈને બેઠો હોય તેનું આપણે શું કરીએ, એ પોતે જ જાતે સુધારશે. માને એથી કંઈ વસ્તુનું સ્વરૂપ બદલાવાનું નથી, એના માનવાથી પૂદગળ કર્મનો એ કરતા થવાનો નથી કે પૂદગળ કર્મ છે એ જીવની અંદર કરતા થઈને કાર્ય કરવાનું નથી. એટલે સિદ્ધાંત તો એમ જ છે, પણ એવું એકત્વ માને છે, રાગ સાથે જીવને એકત્વ માને છે, પૂદગળના પરિણામ સાથે એકત્વ માને છે, એ અજ્ઞાન છે ત્યાં સુધી એમ એ માને છે. એટલે એ અજ્ઞાનપૂર્વક એ એમ માને છે. પણ ભાઈ આ તો સીધી વાત છે, પોતાનો એ દુરાગ્રહ છોડી દે કે આ જીવ અને પૂદગળ એ બંને વચ્ચે કર્તા કર્મ ભાવ છે, પૂદગળના પરિણામ હું કરું છું અને પૂદગળ કર્મ જે છે એ મારામાં એટલે જીવમાં કામ કરે છે, એવો એને જે દુરાગ્રહ છે એ ખોટો આગ્રહ, દુરાગ્રહ એવા આગ્રહને એ છોડી દે તો પછી ખૂબ સરળતાપૂર્વક સહેલાઈથી એને ભેદ જ્ઞાન થશે ભલે ને આ અનાદિનું અજ્ઞાન, અનાદિની ભ્રાંતિ હતી, પણ એ એક ક્ષણમાં ચાલી જશે અને એને ભેદ જ્ઞાન થશે, અને એમ એ ભેદ જ્ઞાન પ્રગટ કરી અને પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરશે. અને એ વાત સમજાવવાનો અહીંયા આશય છે. તો અહીંયા આ કળશ 50 પૂરો થાય છે. હવે અહીંયા આગળ વાત કરે છે સમયસારમાં કે જો કે જીવના પરિણામને અને પૂદગળના પરિણામને અન્યોન્ય પરસ્પર નિમિત્ત માત્રપણું છે, તો પણ તેમને બંનેને કરતા કર્મપણું નથી. પૂદગળના પરિણામ અને જીવ, અને જીવના પરિણામ, એની વચ્ચે કેવો સંબંધ છે? એક તો સંબંધ આપણે જોયો હતો કે પૂદગળ સાથે એને અવગાહના સંબંધ છે, એટલે કે એક જ ક્ષેત્રમાં જીવ અને પૂદગળ રહ્યા છે એવો એક અવગાહના સંબંધ. અહીંયા આ બીજા સંબંધની વાત આ શાસ્ત્રમાં આવી કે એમને નિમિત્ત માત્રપણું છે, અન્યોન્ય પરસ્પર એકબીજા સાથે નિમિત્ત માત્રપણું છે, પણ પેલો કરતા કર્મ ભાવ તો નથી. એ વાત તો આપણે સમજ્યા. એટલે જીવના જે પરિણામ થાય એ પરિણામમાં પૂદગળના પરિણામ થતા હોય ત્યારે આપણને એમ લાગે કે એ પૂદગળના પરિણામ છે તે જીવના પરિણામ થવા માટેનું કારણ છે, અથવા તો એ પૂદગળના પરિણામ થતા હોય તો એમાં જીવના પરિણામ છે તે એનું કારણ છે એમ લાગે છે. તો એ કારણ નિમિત્ત કારણ માત્ર છે, એટલે પરસ્પર બંનેની વચ્ચે નિમિત્ત માત્રપણું છે, પણ છતાં પણ એ ખરેખર કંઈ એકબીજાનું કંઈ કરે છે એમ નથી, એટલે કરતા કર્મ પણ નથી. અને હવે આ વાતને આપણે ગાથા 80, 81 અને 82માંથી સમજવાની છે. હવે એ ગાથા લઈએ એ પહેલાં થોડીક સ્પષ્ટતા કરું જેથી ગાથા સમજવામાં આપણને વધારે અનુકૂળતા પડે. હવે જે વાત કરવાની છે તે ગાથા અહીંયા 80, 81 અને 82માં જે વાત કરવાની છે તે અજ્ઞાનીની અપેક્ષાથી વાત કરવાની છે. અગાઉ જે ગાથામાં વાત કરી તે જ્ઞાનીની અપેક્ષાથી વાત કરી હતી, અહીંયા જે વાત થાય છે તે હવે અજ્ઞાનીની અપેક્ષાથી આખી વાત લેવામાં આવી છે. પહેલા જે વાત હતી એ પોતાના પરિણામને જાણતો એવો આત્મા એમ લેવામાં આવ્યું હતું, પૂદગળના પરિણામને જાણતો એવો આત્મા, પૂદગળના પરિણામના ફળને જાણતો એવો આત્મા, કર્મ ફળને જાણતો એવો આત્મા, એટલે એવો જ્ઞાની લેવામાં આવ્યો હતો 76, 77, 78 ગાથાની અંદર. એ રીતે એ વાત આખી લેવામાં આવી હતી. 79મી ગાથામાં પૂદગળ તરફથી વાત કરવામાં આવી હતી કે પૂદગળ જે છે એ જીવનું કરતા થતું નથી, એ રીતે વાત હતી. એટલે જે વાત પહેલા લેવામાં આવી હતી એમાં શું હતું કે એ જ્ઞાની હતો આત્મા, એ પોતાના પરિણામને જાણતો આત્મા હતો કે પૂદગળ પરિણામને જાણતો આત્મા હતો એમ જે વાત લેવામાં આવી હતી કે પૂદગળના કર્મના ફળને જાણતો એમ હતો, એ વાત ત્યાં લીધી હતી. અહીંયા જે વાત લેવી છે એ એવા જ્ઞાનીની વાત નથી, એટલે ત્યાં એ જે વાત કરી પોતાના પરિણામને જાણતો આત્મા એમ કહેલું એ જીવના વિતરાગી નિર્મળ પરિણામની વાત હતી, કેમ કે એના પરિણામ નિર્મળ થતા હતા અને એ પોતે ભગવાન આત્મા એ જ્ઞાન કરવા વાળો નાયક 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 હતો, એટલે એ એના જ્ઞાનમાં પરને અને સ્વને બંનેને જાણતો એમ વાત હતી. એ વાત એ રીતે હતી. અને પૂદગળ પરના પરિણામને જાણતું નથી એમ કહેલું, એટલે 79મી ગાથાની અંદર જે વાત હતી તે પૂદગળ જીવના પરિણામને જાણતું નથી, પોતાના પરિણામને પણ જાણતું નથી, પોતાના પરિણામના ફળને પણ જાણતું નથી એમ કહેલું. ત્યાં પણ એ પરના પરિણામ એટલે જીવના પરિણામ એ નિર્મળ પરિણામ હતા, જે જીવના નિર્મળ પરિણામ વિતરાગી પરિણામની વાત હતી એને પૂદગળ જાણતું નથી, એ રીતે આખી વાત હતી. એટલે 75થી શરૂ કરી અને 79 સુધીમાં આ રીતે વાત હતી. હવે અહીંયા જે વાત જે લેવામાં આવી છે એ અજ્ઞાનીની વાત છે, એટલે મિથ્યાત્વ અને રાગ દ્વેષના પરિણામને અહીંયા જીવના પરિણામ કયા છે. અહીંયા આખી વાત આ રીતે છે કે રાગ દ્વેષના પરિણામ જે છે, મિથ્યાત્વના પરિણામ છે, એને જીવના પરિણામ કયા છે. અજ્ઞાનીની અપેક્ષાથી આખી વાત છે અને પૂદગળ પરિણામ એટલે જડ કર્મની દશાની વાત છે. જે કર્મ બંધાય છે, જડ કર્મ, દ્રવ્ય કર્મ, એની દશાની વાત કરી છે અને એની વચ્ચે એ બંનેને પરસ્પર નિમિત્ત માત્ર પણ છે એ વાત લીધી છે. એટલે કે જીવના વિકારી પરિણામ, એ વિકારી પરિણામ જે થાય છે તો એમાં પેલા પૂદગળ કર્મ, પૂદગળ કર્મ જે છે એને બંધાવવાનું થાય છે. જીવના વિકારી પરિણામ થયા, વિભાવ ભાવ થયો એટલે આપણે એને આશ્રવ કહીએ છીએ અને એના નિમિત્તે પેલા કર્મને રજકણ છે ને એ બંધાઈ અને દ્રવ્ય કર્મ બને છે, એની દશા બદલાય છે. એ કર્મ રજકણ છે, એ જળ છે અને એ બંધાય છે અને એ કર્મની આપણે મુખ્ય આઠ પ્રકારની પ્રકૃતિ કહીએ છીએ ને, ચાર પ્રકારની ઘાતી પ્રકૃતિ અને ચાર અઘાતી પ્રકૃતિ, કુલ 148 પ્રકૃતિ કર્મની કહી, એવી કર્મની પ્રકૃતિ રૂપે એ કર્મ જે જડ કર્મ બંધાય છે તો એમાં નિમિત્ત કારણ તરીકે જીવના વિકારી પરિણામ છે. એમાં નિમિત્ત કારણ તરીકે જીવના વિકારી પરિણામ છે એટલે નિમિત્ત કોણ છે? જીવનો ભાવ વિકારી પરિણામ છે તેને નિમિત્ત કહ્યું છે. અને જે કારણ રજકણો એનું પરિણમન થાય છે એ સ્કંદ બને છે કર્મની પ્રકૃતિ, જડ કર્મની પ્રકૃતિ, જે આઠ પ્રકારના આપણે કર્મ કયા અથવા 148 પ્રકારની કર્મની પ્રકૃતિ કહીએ છીએ, ઘાતી અને અઘાતી, એ કર્મની પ્રકૃતિ રૂપે એ કર્મ બંધાય છે તો એ થવામાં પેલા જીવના પરિણામ છે તે નિમિત્ત કારણ છે, એક વાત. અને એ જ રીતે બીજી વાત પણ સાથે એમ રહેલી છે કે એ જળના જળ કર્મ છે એના જે ઉદય આવે છે, જળ કર્મનો ઉદય આવે છે, કોઈ પણ કર્મ 148 પ્રકૃતિમાંથી કોઈ પણ પ્રકૃતિનો જયારે ઉદય આવે છે, એનો સ્થિતિબંધ પૂરો થાય છે, ઉદય આવે છે, એ ફળ આપે છે તો એ ફળ આપે છે, જે સંયોગ સર્જાય છે એના નિમિત્તે, એના નિમિત્તે આ જીવ એ રાગ દ્વેષના પરિણામ કરે છે, એના નિમિત્તે જીવને રાગ દ્વેષના પરિણામ થાય છે. એટલે એમાં જે દ્રવ્ય કર્મનો ઉદય છે એ નિમિત્ત કારણ છે અને જીવને જે અહીંયા રાગ દ્વેષના પરિણામ થયા એને, એના નિમિત્તે રાગ દ્વેષના પરિણામ જે જીવને થયા તેમાં જીવનું એને અહીંયા એ પરિણામ થયા એને ઉપાદાન કહ્યું છે. હવે આ રીતે બંનેની વચ્ચે જે સંબંધ છે એમાં પણ કર્તા કર્મપણાનો સંબંધ નથી, પણ માત્ર નિમિત્ત નૈમિત્તિક એવો જ સંબંધ છે. એટલે કે એમ નથી કે જે કર્મનો ઉદય આવ્યો, કર્મનો ઉદય આવ્યો, જે સંયોગો સર્જાયા એ કર્તા થઈ અને જીવના આવા વિકારી પરિણામ કરાવે, રાગ દ્વેષના જીવને પરિણામ કરાવે એમ નથી. એવું કર્તા કર્મપણું તો નથી, નિમિત્ત છે, પણ આ જે પર્યાય થઈ, રાગ દ્વેષની પર્યાય થઈ એ સ્વતંત્રપણે થઈ છે એ વાત અહીંયા લેવી છે. અને એ જ પ્રમાણે પેલા કર્મણે રજકણો ભેગા થઈ અને દ્રવ્ય કર્મરૂપે બંધાય છે તો એમાં કંઈ જીવના પરિણામ, રાગ દ્વેષના પરિણામ કરતા થઈ અને એને બાંધે છે એમ નથી. રાગ દ્વેષના પરિણામ જીવના છે એ કરતા થઈ અને કર્મ બાંધે છે એમ નથી. એ કર્મણે રજકણો સ્વયં પોતે બંધાય છે એટલે એ રીતે કરતા કર્મ ભાવ નથી, પણ નિમિત્ત નૈમિતિકપણું છે. આ વાતને પહેલા મનમાં સમજીને બેકગ્રાઉન્ડમાં રાખી અને પછી આ ગાથાને આપણે સમજવાની છે. કેમ કે અત્યાર સુધી આપણે જે વાત કરતા હતા ત્યાં આપણે જીવના નિર્મળ પરિણામની, શુદ્ધ પરિણામની, જ્ઞાનીની એ બધી વાત લીધી હતી અને એ રીતે ત્યાં કરતા કર્મ ભાવ નથી એ આપણે સિદ્ધ કર્યું. હવે અહીંયા અજ્ઞાન અવસ્થાની અંદર પણ એને કરતા કર્મ ભાવ નથી, ઉદ્ગળ સાથે જીવને કરતા કર્મ ભાવ અજ્ઞાન અવસ્થામાં પણ નથી એ વાતને અહીંયા સિદ્ધ કરે છે, સાબિત કરે છે. તો હવે આપણે ગાથા લઈએ. ગાથા 80, 81 અને 82 ત્રણેય સાથે આપી છે. જીવ પરિણામ હેતુ કર્મત્વમ ઉદ્ગલા પરિણમંતી ઉદ્ગલ કર્મ નિમિત્તમ તથૈવ જીવોપી પરિણમતી નાપિ કરોતિ કર્મ ગુણાન જીવ કર્મ તથૈવ જીવ ગુણાન અન્યોન્ય નિમિત્તેન તુ પરિણામમ જાનીહી દ્વયોરપિ એતેન કારણેન તુ કર્તા આત્મા સ્વકેન ભાવેન ઉદ્ગલ કર્મ કૃતાના ન તુ કર્તા સર્વભાવાના. આ ગાથાઓ આપણે ગુજરાતીમાં લઈએ.
જીવ ભાવ હેતુ પામી પુદગલ કર્મ રૂપે પરિણમે એવી રીતે ઉદગલ કર્મની નિમિત્ત જીવ પણ પરિણમે. જીવ કર્મ ગુણ કરતો નથી નહીં જીવ ગુણ કર્મો કરે. અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. એ કારણે આત્મા ઠરે કરતા ખરે નિજ ભાવથી. ઉદગલ કર્મ કૃત સર્વ ભાવોનો કદી કરતા નથી.
ગાથાના અર્થમાં અહીંયા કહે છે ઉદગલા એટલે ઉદગલો, જીવ પરિણામ હેતુ જીવના પરિણામના નિમિત્તથી, ઉદગલો જીવના પરિણામના નિમિત્તથી કર્મત્વમ એટલે કર્મપણે પરિણમંતી કર્મપણે પરિણમે છે. ઉદગલો જીવના પરિણામના નિમિત્તથી કર્મપણે પરિણમે છે. શું કહ્યું? કારમણે રજકણો ઉદગલો એ કર્મરૂપે બંધાય છે, કર્મપણે પરિણમે છે, દ્રવ્ય કર્મરૂપે પરિણમે છે. શેના નિમિત્તથી? જીવના પરિણામના નિમિત્તથી. જીવના પરિણામ જેવા શુભ કે અશુભ થાય છે એવા પરિણામના નિમિત્તથી એ કારમણ રજકણો કર્મરૂપે બંધાય છે. 148 પ્રકારની પ્રકૃતિ રૂપે બંધાય છે એમ એ પરિણમે છે. એટલે એમ કહ્યું કે પુદ્ગલો જીવના પરિણામના નિમિત્તથી કર્મપણે પરિણમે છે. એક વાત. આગળ કહે છે બીજી વાત. તથા એવ તેમજ જીવ અપી જીવ પણ પુદ્ગલ કર્મ નિમિત્તમ પરિણમતી, તેમજ જીવ પણ પુદ્ગલ કર્મના નિમિત્તથી પરિણમે છે. ઉદ્ગલ કર્મના નિમિત્તથી જીવ પણ પરિણમે છે એટલે કે ઉદ્ગલ કર્મનો જેવો ઉદય આવ્યો છે એવા ઉદયના નિમિત્તથી એ ઉદયની સાથે જોડાઈને એ એવા શુભાશુભ ભાવે પરિણમે છે. એમાં પણ એ નિમિત્ત કારણ છે. કર્મ બંધાયા એમાં જીવના ભાવ છે એ નિમિત્ત કારણ છે. જીવના ભાવ કંઈ કર્મને બાંધતું નથી. એ જ રીતે જીવ પણ પુદ્ગલ કર્મના નિમિત્તથી કર્મ બાંધતું નથી. એટલે કે એનું પરિણમન જે થાય છે એ પુદ્ગલ કર્મના નિમિત્તથી, પુદ્ગલ કર્મ એનો ઉદય આવ્યો છે એને એના ઉદયના નિમિત્તથી એ જીવ શુભાશુભ ભાવ કરે છે. જીવ કર્મના ગુણોને કરતો નથી. જીવ કર્મ ગુણાન ન અપી કરોતી તથા એવ કર્મ જીવ ગુણાન. એટલે જીવ કર્મના ગુણોને કરતો નથી તેમજ કર્મ જીવના ગુણોને કરતું નથી. એકબીજાના ગુણોને કોઈ કરતું નથી. એટલે એનો અર્થ એ થયો કે એ એકબીજાની અંદર વ્યાપીને કંઈ કાર્ય કરતા નથી. તું અન્યોન્ય નિમિત્તેન દ્વયો અપી, પરંતુ પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામમ જાણી, પરિણામ જાણો. કર્મ અહીંયા વાત કરે છે કે કર્મ જીવના ગુણોને કરતું નથી અને જીવ છે તે કર્મના ગુણોને કરતો નથી, પરંતુ બંને પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામ જાણો. એટલે કે બંનેને એકબીજા સાથે નૈમિત્તિક ભાવ છે એમ જાણો. એનો વિસ્તાર આપણે આગળ લઈએ છીએ. એતેન કારણેન તું, આ કારણે આત્મા સ્વકેન ભાવેન કરતા, આ કારણે આત્મા પોતાના જ ભાવથી કરતા કહેવામાં આવે છે. પરંતુ પુદ્ગલ કર્મ કૃતાના સર્વભાવાનામ કરતાન, પરંતુ પુદ્ગલ કર્મથી કરવામાં આવેલા સર્વભાવોનો કરતા નથી. અહીંયા એમ કહેવું છે કે પુદ્ગળ કારમણે રજકણો એ જીવના ભાવ, શુભાશુભ ભાવ, એના નિમિત્તથી એ બંધાય છે, એટલે એનું નિમિત્ત પામીને એ પરિણમે છે. તેમજ જીવ પણ પુદ્ગળ કર્મ એનો ઉદય આવ્યો છે તો એનું નિમિત્ત પામીને એ શુભાશુભ ભાવ કરે છે. પણ જીવ એ કર્મના ગુણને, એટલે કે પેલા દ્રવ્ય કર્મ છે એના ગુણોને એ કરતો નથી, અને એવી જ રીતે એ દ્રવ્ય કર્મ છે એ જીવોના ગુણોને કરતું નથી. એટલે બંને વચ્ચે એવો કરતા કર્મ ભાવ નથી, પરંતુ પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામને જાણો. એટલે કે બંનેની વચ્ચે જે પરિણામ થાય છે તે આના નિમિત્તે આના પરિણામ અને આના નિમિત્તે આના પરિણામ, એમ પરસ્પર એમને નિમિત્ત સંબંધ છે. અને આ કારણે ખરેખર તો આત્મા પોતાના જ ભાવથી કરતા કહેવામાં આવે છે. એટલે જે શુભાશુભ ભાવ જે થાય છે તે સ્વયં થાય છે, એને પેલા દ્રવ્ય કર્મ કરાવતા નથી. એ ઉત્પન્ન થાય છે તો સ્વતંત્રપણે જીવની પર્યાયમાં થાય છે, એ પર્યાયમાં થાય છે, એ સ્વતંત્ર છે. એ પેલા કારમણ્ય રજકણો બંધાઈ અને કર્મ બન્યા હતા અને એ ઉદયમાં આવ્યા, એટલે હવે એ કાર્યરૂપે એ શુભાશુભ ભાવ જીવમાં ઉત્પન્ન કરે એમ નથી. પરંતુ જે ભાવ છે એ પોતાના જ છે, એટલે આત્મા પોતાના જ ભાવથી કરતા કહેવામાં આવે છે. શુદ્ધ રીતે જોઈએ તો શુદ્ધ ભાવ રૂપે પરિણમન એ જીવનું પોતાનું શાશ્વત પરિણમન છે, અને આ વિભાવ એટલે કે રાગ દ્વેષના ભાવ જે થવા એ ક્ષણિક છે, એ પર્યાયમાં થાય છે, એ જીવનું પરિણમન વ્યવહારથી કહેવામાં આવે છે અને એ સિદ્ધમાં નથી. એટલા માટે એ નિશ્ચયથી તો એ આત્માનું પરિણમન નથી, એ ક્ષણિક પરિણમન છે. પણ એ ક્ષણિક પરિણમન જે થાય, રાગ દ્વેષના ભાવ થાય છે, એમાં અહીંયા તો કોણ કરતા છે એની વાત કરવી છે. તો કે એમાં પણ પુદ્ગળ ખરેખર કરતા થતો નથી, એટલે કે પેલા દ્રવ્ય કર્મ છે એ ખરેખર કરતા થતા નથી, એ કરવા વાળા નથી, પણ દ્રવ્ય કર્મના નિમિત્તે એવા ક્ષણિક ભાવો થાય છે. પુદ્ગળ કર્મથી કરવામાં આવેલા સર્વભાવોનો કરતા નથી. પુદ્ગળ કર્મના નિમિત્તે એ ભાવ થયા એનો કરતા આત્મા થતો નથી, એની મેળે સ્વતંત્રપણે થાય છે. ઉદ્ગળ કર્મના નિમિત્તે જે શુભાશુભ ભાવ જીવની પર્યાયમાં થયા, જે ક્ષણિક ભાવ છે, એનો કરતા એ પેલું પુદ્ગળ કર્મ પણ નથી, અને ખરેખર જોઈએ તો નિશ્ચયથી જીવ પણ નથી. એ સ્વયં એવા પરિણામ, એવું પર્યાયમાં થવું, એ સ્વતંત્ર રૂપે પર્યાયના એના સત્કારકોથી થાય છે. હવે આનો વધારે વિસ્તાર આપણે અહીંયા તો નિમિત્તની વાતને સમજવાની છે કે ઉદ્ગળો અને ઉદ્ગળો એટલે કર્મ, દ્રવ્ય કર્મ અને જીવના શુભાશુભ પરિણામ એ બંને વચ્ચે કર્તા કર્મ ભાવ તો છે જ નહીં, બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એટલે બંને એકબીજાને પરસ્પર નિમિત્ત રૂપ થાય છે એનો વધારે વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમું પદ તે વરતે જયતે પ્રણમું પદ તે વરતે જયતે